चंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद् राजचंद्र वचनामृत आंक 305 भवानिया कर्तक वध एकम 1948 धर्मजवासी छे जेवो तेमने सम्यक ज्ञाननी हजु जो के प्राप्ति नथी तथापि मार्गानुसारी जीव होवाथी तेवो समागम करवा जोग छे तेमना आश्रयमा वर्तता मुमुक्षुओनी भक्ति विनय आदि रीतभात निर्वासनापणु ए जोई अनुसरवा जोग छे। तमारो जे कुळधर्म छे तेनी केटलीक रीतभात विचारता उपर जणावेला मुमुक्षुओनी रीतभात आदि तेमनी मन वचन कायानी अनुसरणा सरळता माटे समागम करवा जोग छे। कोई पण प्रकारनु दर्शन थाय तेने सम्यक ज्ञान मोटा पुरुषोए गण्यू छे एम समझवानु नथी। पदार्थनो यथार्थ बोध प्राप्त थाय तेने सम्यक ज्ञान गणवामां आव्यो छे। धर्म ज जेमनो निवास छे तेवो हजु ते भूमिकामां आव्या नथी। तेमने अमुक तेजोमय आदि नु दर्शन छे तथापि यथार्थ बोधपूर्वक नथी। दर्शन आदि करता यथार्थ बोध श्रेष्ठ पदार्थ छे। आ वात जणावानो हेतु ए छे कि कोई पण जातनी कल्पना थी तमे निर्णय करता निवृत्त थाओ। उपर जे कल्पना शब्द वापरवामां आव्यो छे ते एवा अर्थमां छे कि अमे तमने ते समागमनी संमति आपवाथी ते समागमीओ वस्तु ज्ञानना संबंधमां जे कंई प्ररूपे छे अथवा बोधे छे तेमज अमारी मान्यता पण छे, अर्थात अमे जेने अमे सत कहीए छीए ते पण अमे हाल मौन रहता होवाथी तेमना समागमथी ते ज्ञाननो बोध तमने मेळववा इच्छीए छीए। खंभातना मुमुक्षु अने परम कृपाळु देवनुं ओळखाण थयुं। सत्समागमनी तीव्रता वधती गई અને વારંવાર કૃપાળુદેવ પાસે આજ્ઞા માગે મુંબઈ જવાની, પરંતુ આજ્ઞા મળે નહીં। વ્યવહારનો કારમો ઉદય અને બીજી વાત જે આગળના પત્રમાં આવી કે પરમાર્થ મૌન નામનું એક કર્મ ઉદયમાં, એટલે પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી। આવી જ્યારે ઉદયગત સ્થિતિ છે તે સમયે ખંભાતના મુમુક્ષુઓને એમની ધર્મ પામવાની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે પરમ કૃપાળુ દેવે કોઈ એમના પૂર્વના પરિચિત યોગાનુયોગ જે આવેલા એવા ધર્મજમાં નિવાસ કરે છે કબીર સંપ્રદાયના એક જ્ઞાની પાસે આ મુમુક્ષુઓને મોકલ્યા, અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ છોટાભાઈને। એ પત્રો આપણે 167મો વિસ્તૃત રીતે આપણે વાંચી ગયા છીએ, જેમાં કૃપાળુદેવે પોતાનું પણ ઓળખાણ આપ્યું છે, એ સંતનું પણ આપ્યું છે, આ જનાર લોકોને એનો સત્સમાગમ કેવી રીતે કરવો એ પણ કહ્યું છે, શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું એ પણ અદ્ભુત રીતે વાત મૂકી છે। અને એમાં કહ્યું છે કે વ્યવહારમાં બેઠા છતાં અમે વિતરાગ છીએ, અમે જ્ઞાનાવતાર છીએ। અને એમને એટલું જ કહેવાનું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષે અમને તમારી પાસે મોકલ્યા છે, અમારું નામ ઠેકાણું આપશો નહીં। જો એટલાથી એને કંઈ ક્લિક થાય, આ જ્ઞાનાવતાર શબ્દ 18 વાર આવે છે, જ્ઞાનાવતાર અમે છીએ, જન્મજાત જ્ઞાની છે આ, અને કોઈ જ્ઞાન પાછળથી પ્રાપ્ત કર્યું છે એવું નથી। જન્મો જન્મની યાત્રા છે, આત્મા એ નિત્ય છે, આત્માનું જ્ઞાન ગુણ પ્રગટ થાય છે ત્યારે એ તો ચાલુ જ રહે છે। શરીરની પર્યાયો બદલાય, દેહ બદલાય, ગતિ બદલાય, જન્મ બદલાય, જન્મ મૃત્યુના ચક્કર ચાલુ રહે, પરંતુ અંદર જે ચેતન છે એ જે નિત્ય તત્વ છે, જે પદાર્થ, જે શાશ્વત છે, સનાતન છે, એની જાગૃતતાની અંદર એ તો કે છે અમે જ્ઞાનાવતાર છીએ। એક જગ્યાએ 450 પત્રમાં લખે છે કે અજ્ઞાનપણું તો આ દેહ ધારણ કર્યો ત્યારથી જ નથી. અદ્ભુત મહાપુરુષોના ચરિત્રના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો. ચમત્કારમાં જવાની જરૂર નથી, તત્વને પકડવાની જરૂર છે. આજના જીવો ચમત્કારમાં દોરાય છે. આ ચમત્કાર જીવનું કલ્યાણ નહીં કરે, એનો મહિમા ગાવામાં જીવનું કલ્યાણ નહીં થાય. તત્વ સમજવાનો છે કે આત્મ તત્વ નિત્ય છે, શરીરથી ભિન્ન છે. આવા તત્વનું જેને સહજ જ્ઞાન જે છે એ આ જન્મની અંદર આ દેહની અંદર પણ ક્યાંય લેપાતો નથી. પરમ કૃપાળુ દેવને આટલો બધો કારમો વ્યવહાર પ્રપંચનો ઉદય હોવા છતાં આ પુરુષે કર્મનો ક્ષય કર્યો અને નવા કર્મ બાંધ્યા નહીં, એ કેમ? એનું રહસ્ય શું? એનું રહસ્ય આત્મ પ્રતીતિ જન્મજાત હતી. હું કોણ છું એનું જ્યારે ભાન થાય છે, યથાર્થ ભાન થાય છે, ત્યારે આ બાકીની બધા સંશયો મટી જાય છે. સંસારનું કોઈ સ્વરૂપ જીવને એના તરફ ખેંચતું નથી. વિષય કશાયની કોઈ લગ્ન એને ત્યાં સતાવતી નથી. મોહની દ્રષ્ટિ છે, એ મોહની દ્રષ્ટિ ત્યાં ક્ષીણ થઈ જાય છે. સંસારના પર પદાર્થ પ્રત્યે, પર વસ્તુ પ્રત્યે, પર સંયોગ પ્રત્યે, પર સંબંધ પ્રત્યે અને પર કારણ પ્રત્યે આ જીવને જે તાદાત્મ્ય બુદ્ધિ છે એ ત્યાં નષ્ટ થાય છે. કારણ કે પોતાના સ્વરૂપની સ્પષ્ટ પ્રતીતિ જેને વર્તે છે એવા જીવોને જ્ઞાન અવતાર કહીએ છીએ. આત્માનો ગુણ એ જ્ઞાન છે. એ જ્ઞાન અવતાર જગતના જીવો અંધ છે, જ્ઞાનાંધ છે, મતાંધ છે, મોહાંધ છે. મોહાંધ જીવોને આ પ્રકારના જ્ઞાનના અભાવની અંદર એ જગતની મોહિની સાથે જોડાય છે, લેપાય છે. એટલે પંચ વિષયના ઇન્દ્રિયોની અંદર, વિષય કષાયની અંદર આ જીવ તદ્રુપ થઈને કર્મબંધની પ્રક્રિયા જ ચાલુ રાખ્યા કરે છે. એ ક્યારેય કર્મબંધની પ્રક્રિયામાંથી નિવૃત્ત થતો નથી. કૃપાળુ દેવે આ પોતાના કોઈ પૂર્વજન્મના કોઈ સાધક હશે જે ધર્મજમાં બિરાજે છે, એમણે અહીંયા વવાણિયામાં બેઠા બેઠા એને લખ્યું હતું કે તમે ધર્મજ જાઓ, એડ્રેસ આપ્યું, એ કેવા મહાત્મા હશે, કેવી રીતના હશે, બધું કહ્યું. એ તો પોતે ગયા નથી ત્યારે ધર્મજ. અને તમે એની પાસે જાઓ, એ તમને આમ પૂછશે, તમારે એને આમ જવાબ દેવાનો છે. પત્ર ફરીથી વાંચી લેવો. ધર્મજના સમાગમ અંગે એમણે જે પ્રેરણા કરી હતી, પછી આવ્યા પછી એ ખંભાતના ભાઈઓએ પોતાનો અનુભવ કૃપાળુ દેવને લખ્યો કે ધર્મજના કબીરપંથી જે સંતના દર્શને અમે ગયા અને એનાથી એમને જે પ્રભાવ પડ્યો છે એ પ્રભાવ લખ્યો છે. એ પ્રભાવ લખ્યો છે એટલે કૃપાળુ દેવ હવે સ્પષ્ટતા કરે છે કે અમે તમને શું કામ મોકલા છે અને ત્યાં શું છે. પત્ર વ્યવહારની અંદર ઘણી ઘણી સૂક્ષ્મ વાતોમાં ધર્મ તો એવો પકડાઈ જાય, આધ્યાત્મિક દ્રષ્ટિ એવી પકડાઈ જાય. ધર્મ જ વાસી છે જેવો તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી. ધર્મ જ વાસી છે જેવો તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી. જેમની પાસે તમે ગયા છો એ સંત પુરુષની હજુ એમને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ નથી. તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેવો સમાગમ કરવા યોગ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે માર્ગાનુસારીના 35 લક્ષણો કહ્યા છે. જીવ માર્ગાનુસારી હોય એને માર્ગ પ્રાપ્ત થાય. માર્ગ પ્રાપ્ત કરવાની જેની ઝંખના છે, માર્ગ મેળવવાની જેની આ પ્રકારની તૃષ્ણા છે, લઈ જીવનમાં જાગી છે, એવા જીવોના લક્ષણ કેવા હોય એવા 35 લક્ષણો હેમચંદ્રાચાર્ય આચાર્યજીએ લખ્યા છે. આવા 35 લક્ષણોથી યુક્ત જીવ જ્યારે પોતાનું જીવન વ્યતીત કરે ત્યારે એ જીવને મોક્ષનો મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. આવા માર્ગાનુસારીની ભૂમિકા છે જૈન દર્શનમાં. સમ્યક દર્શન પામ્યા પહેલા કેટલીક ભૂમિકાઓ મૂકી છે. કયા જીવને સમ્યક દર્શન થાય? જો માર્ગાનુસારી ન હોય તો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા જીવો પણ માર્ગાનુસારી ન બને, સમ્યક દશાને ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેઓ સમ્યકત્વની સન્મુખ થતા નથી, અને સમ્યકત્વની સન્મુખ ન થાય એ જીવોને સંકેતની પ્રાપ્તિ સંભવિત નથી. ક્રમ છે બધો સચ્ચારિત્રનો, સદાચારનો, આ ક્રમ છે. કોઈ જ્ઞાનના આધાર ઉપર આ વ્યવહારને ને ક્રમને બાજુએ મૂકવા માંગે તો મલિનતા સાથે ક્યારે જ્ઞાન ન થાય. વિષય કષાયના આવરણો હોય અને માત્ર જાણકારી છે તો જ્ઞાન ન થાય. જ્ઞાન થવા માટે અંદરની દશાનું પરિવર્તન જરૂરી છે, માત્ર ભાષાનું પરિવર્તન જરૂરી નથી. ભાષા શીખી ગયો, ડિક્શનરી બદલાઈ ગઈ, બે ચાર શબ્દો બોલતા આવડી ગયા, વાચા જ્ઞાન છે. કૃપાળુદેવ કહે છે, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આ દશા છે, આખું જગત જેને એઠવત લાગે છે, ઉચ્છિષ્ટ લાગે છે, હવે ફરીથી ગ્રહણ કરવા યોગ્ય નથી એવું જુગુપ્સા પ્રેરક આ જગત જેને લાગે છે, જગતના કોઈ પદાર્થ પ્રત્યે જેને લાલસા નથી, વાસના નથી, અથવા સ્વપ્ન સમાન, સ્વપ્નની એકય વાત ગમે તેવી સુંદર હોય તો સાચી નથી. આપણા ગમે તેટલા બંગલા હોય સપનામાં, અને આપણે ગમે તેટલી સત્તા આપણને પ્રાપ્ત થઈ હોય, આપણા ગમે તેટલા અધિકાર હોય ને ગમે તેટલા નોકર આપણી સાથે એક અવાજ ઉઠાવીને કામ કરતા હોય, પણ સપનાની વાત છે ને. અહીંયા કોઈ પાણીનો પ્યાલો પાવા હાજર થતો? સ્વપ્ન ગમે તેવું સુંદર હોય તો પણ તે સ્વપ્ન છે, ભ્રાંતિ છે, જીવની મૂર્છિત અને બેહોશીની અવસ્થા છે, એ સત્ય નથી એમ જેને જગત સ્વપ્ન સમાન લાગે છે. મારું ઘર છે, આ મારું છે, આ મારા સગાવાલા છે, આ મારા ઓળખાણવાળા છે, સત્ય લાગે છે કે ભ્રાંતિ છે? મોહદ્રષ્ટ જ્ઞાની કહે છે કે આવા અનંત ખેલ ખેલાઈ ગયા, આ પહેલી વાર તને સગાવાલા મળ્યા છે, અને જે મળ્યા છે એ પાછા કાયમી રહેવા વાળા મળ્યા છે. તો આ બધું શું છે? તો કે બસ એ જ, જેમ આંખ ઉઘડે અને સ્વપ્ન વિલય થાય, એમ જેને આ જ્ઞાનરૂપી ચક્ષુ ખુલે એનો સંસારરૂપી સ્વપ્ન વિલય થાય. એક સ્વપ્ન ઊંઘનું છે અને આંખ ઉઘડે જાગૃતિ આવે, વ્યવહારિક જાગૃતિ આવે, એટલે વ્યવહારિક સ્વપ્ન અદ્રશ્ય થાય, અને પારમાર્થિક જાગૃતિ આવે ત્યારે આ લૌકિક સ્વપ્ન અદ્રશ્ય થાય.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય.
આ વિભાવ છે, જ્ઞાન ભાવ નથી, વિભાવ ભાવ છે. જ્ઞાન થાય તો દૂર થઈ જાય. ધર્મ જ માં રહેલા જીવો માર્ગાનુસારી છે, માર્ગાનુસારી છે. સમ્યકત્વની સન્મુખ જેની ભૂમિકા છે, જેવો હવે સંસારની મુક્તિના માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એમનું ચાલવા પણ સંસારમાં, એ સંસારનું વધવા પણ નથી પણ મોક્ષનું મેળવવા પણ છે. જગતના જીવોનો વ્યવહાર, આપણા બધા ક્રિયાકાંડ એ સંસારને વધારનારા છે, મોક્ષને મેળવનારા હજી થયા નથી.
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવા પણું એ નય ગ્રહો, વધવા પણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો.
16 વર્ષની ઉંમરે આર્ત પોકાર કરે છે, જ્ઞાનીઓનો પોકાર આપણને સંભળાતો નથી અને સંસારીઓની ઘૂસપુસમાં આપણા કાન કામ કરે છે. ગમે ત્યાં ખટપટ ઘૂસપુસ ચાલતું હોય ત્યાં આપણા કાન સતેજ છે, પણ સંતનો પોકાર આપણે સાંભળી શકતા નથી. જે કંઈ ચાલે છે અત્યારે બધા સંસારને વધારનારા છે, કહેવાતી ધાર્મિક ક્રિયાઓ પણ આપણા ધાર્મિક અનુષ્ઠાનો પણ સંસારની જ વૃદ્ધિ કરનારા પુરવાર થાય છે. માર્ગાનુસારી જીવ એને કહેવાય છે કે જે સંસારમાં હોવા છતાં સંસારની પ્રત્યેક ક્રિયા એને મોક્ષ મેળવવામાં હેતુભૂત અને કારણભૂત થાય છે, અને સંસારને પરીક્ષણ કરવામાં જે ઉપયોગી થાય છે એવા જીવોની જે ચર્યા છે, જે વ્યવહાર છે, જે ક્રિયા છે એને માર્ગાનુસારી જીવ કહે છે. હેમચંદ્રાચાર્યજીએ ખૂબ સરસ રીતે આ માર્ગાનુસારીના 35 લક્ષણોમાં જીવની અવસ્થા બતાવી છે. પણ આ જીવને આવી કોઈ તૈયારી કર્યા વિના મોક્ષ જોઈએ છે. માર્ગાનુસારી થવું નથી અને માર્ગ અમને મળવો જોઈએ. અમને માર્ગ કેમ નથી મળતો? મફતમાં મળી જાય તને માર્ગ એમ? તારે સંસારના વધારવાના બધા આરંભ સમારંભો કર્યા કરવા અને મોક્ષ મેળવ્યા કરવો. ભાઈ, આવો ન્યાય વિતરાગના શાસનમાં નથી, પરમાત્માના શાસનમાં આવો ન્યાય ક્યાંય નથી કે મારો સંસાર સુખી રહે, હર્યો ભર્યો રહે, મારા સંસારની બધી પ્રતિકૂળતાઓ નાશ થાય, સાહેબ મને બધું અનુકૂળ થાય એવું કરી દો આપની કૃપા દ્રષ્ટિથી અને મોક્ષ પણ મળે. જોજો જરા, તમે કેલો થયો છો? અરે ઓલો જો આપવા બેઠો હોય તો કહેને વાલા ભી દીવાના, સુનને વાલા ભી દીવાના ઓર દેને વાલા ભી દીવાના, કઈ વાતમાં માલ નથી. જે સંસારથી છોડાવે એ જ સંતનું લક્ષણ છે, જે સંસારમાં સ્થિર કરાવે અને સંસારને અનુકૂળ બનાવે આ સંતનું લક્ષણ નથી. ઓળખાણ કરવી છે ને જ્ઞાનીની. માર્ગાનુસારી જીવ હોવાથી તેવો સમાગમ કરવા યોગ્ય છે. કેવી સ્થિતિ મૂકી આ માર્ગાનુસારી જીવની? ખંભાતના જે મુમુક્ષુઓને ધર્મની પ્રાપ્તિ જોઈએ છે એને પોતાને વ્યવહાર કર્મનો ઉદય છે અને પરમાર્થ મૌન નામનું કર્મ અત્યારે ઉદયમાં છે, એટલે કે છે તમે ત્યાં જાઓ એમનો સમાગમ કરો. માર્ગાનુસારી જીવો પણ સમાગમ કરવાને યોગ્ય છે. આ સમજાય? કેનો સમાગમ કરવો? જો સંત ન મળે, જો સત્પુરુષ ન મળે તો માર્ગાનુસારી જીવોનો સમાગમ કરવો. અને સત્સંગ એટલે માર્ગાનુસારી જીવોનો સમાગમ, કે જેને માર્ગ મેળવવાની ઈચ્છા છે એ હર્યા ભર્યા સંસારમાં પણ એ માર્ગની શોધ માટે થઈને બેઠા છે અને સતનું શોધન કરે છે. આ સત્સંગ, એને આમાંથી બીજું કંઈ જોઈતું નથી. તેમના આશ્રયમાં વર્તતા જે સંત પાસે કબીર સંપ્રદાયના, જે સંત પાસે કૃપાળુ દેવે ખંભાતના મુમુક્ષુને મોકલ્યા છે એ સંત તો ઠીક, એથી આગળ સમજવા જેવું છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનય આદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈને અનુસરવા યોગ્ય છે. તમને સુકામ મોકલા છે ત્યાં કે એમના આશ્રયમાં વર્તતા આવા માર્ગાનુસારી જીવોના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓ જે છે, શિષ્યો છે, ભક્તો છે, સાધકો છે, એમનું શું જોજો તમે? તો કે તેમની ભક્તિ, એમના ગુરુ પ્રત્યે, સંત પ્રત્યે એમની ભક્તિ જોજો તમે. બીજું વિનય આદિ રીતભાત, એ તમે જાઓ છો ત્યારે તમારો જે વિનય કરે છે એ જોજો. કેટલાય સ્થાનમાં જવાનું થતું હોય છે, આપણે જતા પણ હોઈએ છીએ, આપણી જો દ્રષ્ટિ ઉઘાડી હોય તો ખબર પડે કે સાચા મુમુક્ષુઓના વિનય કેવા હોય, કેવા વિનય હોય, કેટલી ભક્તિ હોય, કેટલી સેવા હોય, કેવી એમની અર્પણ બુદ્ધિ હોય. ઓહો, મારા ભગવાનના ભક્ત છે, ઓહો મારા પ્રભુના આંગણે આવ્યા છે, હું એની શું સેવા કરું ને શું ન કરું. આ જે છે કબીર સંપ્રદાયના આ જે સમાગમમાં ગયા હોય ને ખબર પડે કે એમના સમાગમીઓની આ વિનય આદિ રીતભાત કેવી છે, કેટલો વિનય કરે આવનારનો. વડવા આશ્રમની સ્થાપના થઈ ત્યારે ભાઈશ્રી એક સૂત્ર આપ્યું હતું અને પેલું જ લખાયેલું છે, પધારો મુમુક્ષુ પાવણા, અમારા માનવંતા મહેમાનો, પ્રાણથી અધિક પ્યારા મહેમાનો, એ અમારા મુમુક્ષુઓ છે, આવો પધારો. એની વ્યવસ્થામાં, એની ભક્તિમાં, એની વયાવચમાં, જૈન શબ્દ, જૈન શાસ્ત્રમાં એક શબ્દ છે વયાવચ, આની તોલે કોઈ શબ્દ નથી. હોસ્પિટાલિટી નો, ઇટ કેન નોટ ફોલ, ઇટ્સ નોટ એ રાઇટ ટ્રાન્સલેશન. વયાવચનો કોઈ પર્યાય નથી, વયાવચનો કોઈ પર્યાય નથી. સાધર્મિક ભક્તિ વયાવચ. તમને જોવા મોકલા છે ખંભાતના મુમુક્ષુ અને કે છે કે જાઓ જઈને જુઓ, એ છે માર્ગાનુસારી અને એના સમાગમમાં એમના આશ્રયમાં વસતા જીવોની ભક્તિ જુઓ, વિનય આદિ રીતભાત જુઓ અને એમનું નિર્વાસના પણ જુઓ. શબ્દ પકડાય છે, નિર્વાસના કોની? એ મુમુક્ષુઓ જે છે માર્ગાનુસારીના સમાગમમાં જે રહ્યા છે, એના આશ્રય જે રહેલા જીવો છે, એમનું નિર્વાસનાપણું જુઓ. આ નિર્વાસનાપણું એટલે શું? કોઈ પણ પ્રકારની સ્પૃહા અંતરમાં નથી. જગત સુખની સ્પૃહાથી જે વિરક્ત થયા છે, અંતરમાં કોઈ વાસના નથી. વૃત્તિ ઉઠે છે પણ એ વાસનાનું સ્વરૂપ લઈ શકતી નથી. ત્યાર પહેલા જ એ વૃત્તિનું શમન થાય છે. વૃત્તિ તો ઉઠે ઉદય અનુસાર, કર્મ અનુસાર, નિમિત્તોને કારણે, નિમિત્તને આધીન, પણ જીવમાં વાસના ઉત્પન્ન થવા દેવી નહીં. નિમિત્તે નિમિત્તે આ જીવ વાસિત થાય છે, એને વાસના ઉઠે છે કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની અને કઈ મારાથી દૂર રહી એવી. રતિભાવ અથવા અરતિભાવ, ગમો અથવા અણગમો, પ્રીતિ અથવા અપ્રીતિ, અને છેલ્લે રાગ અથવા દ્વેષ. શરૂ તો ત્યાંથી થયું, અંદર જાગૃત થયેલો સ્પૃહાનો એક અંશ. નિર્વાસના જ્યાં સુધી ન થાય, સંસારની અંદર રહીને સંસારના સંયોગની નિર્વાસના જ્યાં સુધી જાગે નહીં, ત્યાં સુધી મુક્તિ પથનો માર્ગ ઉપલબ્ધ થાય નહીં. જે સંસારથી સમ્યો નથી હજી, વિષય કષાયના જે આવેગો છે એ હજુ જેના સમ્યા નથી, જેના જીવનમાં શ્રમ નથી, એના જીવનમાં નિર્વેદ શું આવે? અને શ્રમ વિના સંવેગ ઉત્પન્ન થાય એવી કોઈ વ્યવસ્થા નથી. સંવેગ માત્ર મોક્ષની અભિલાષા અને વધતો વૈરાગ્યના પરિણામ, અને કહેવાય સંવેગ. સંવેગી સાધુ, સંવેગી શ્રાવકો, ભગવાન મહાવીરના શ્રાવકો સંવેગી શ્રાવકો હતા. પાણીના પૂર આવે એમ એના જીવનમાં વૈરાગ્યના લોટ ઉછળે છે. વિરક્તિના ભાવોથી રોમે રોમની અંદર એને સંસાર પ્રત્યેની વિરક્તિ જાગી છે. આવા સંવેગી સાધુઓ સર્વસંગ પરિત્યાગ કરીને નીકળ્યા છે એને સંવેગી દીક્ષા કહેવાય છે. જૈનની સર્વસંગ પરિત્યાગની દીક્ષાને સંવેગી દીક્ષા કહેવામાં આવે છે. માત્ર પદાર્થનો ત્યાગ નથી, પદાર્થ પ્રત્યેની વાસનાનો પણ ત્યાગ છે. નહીં તો એક પદાર્થનો ત્યાગ કર્યો અને બીજા પદાર્થની વાસના ઊભી જ છે, તો નિર્વાસનાપણું નથી, ત્યાં સંવેગી દીક્ષા નથી. જૈન માર્ગની અંદર, વિતરાગના માર્ગની અંદર અમુક મૂળભૂત વાતો જો બેસી જાય તો જીવને પરમાર્થની જે આધ્યાત્મિક પ્રગતિનો ક્રમ છે એ ક્રમમાં પોતે ક્યાં ઊભો છે, કેમ આગળ વધવું, આ બધું સરળ થતું જશે. નિર્વાસના પણ જગતના કોઈ પણ સુખ, ગાંધીએ લખ્યું કે 2 વર્ષ સુધી હું આ કૃપાદેવના સંપર્કમાં રહ્યો છું, પણ 2 વર્ષના મારા નિત્ય સંપર્કમાં જગતની એક પણ ચીજ પ્રત્યે એને મોહ દ્રષ્ટિ કે મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં મારા અનુભવમાં જોયું નથી. ક્યાં મેળાતા એને? ઈડરના પહાડમાં મેળાતા, ઉત્તરસંડામાં મેળાતા, કાવીઠાના જંગલમાં હતા. ક્યાં મેળાતા ગાંધી એને? મુંબઈની ભુલેશ્વરની ઝવેરી બજારની અંદરની પેઢીમાં 2 વર્ષ સુધી રોજ મળે, પાછું એક દિવસનો અનુભવ નથી કે આજ મેળા મને ભાવ થઈ ગયો, નહીં, રોજ મેળા. 2 વર્ષના મારા આ સહવાસની અંદર મેં જોયું કે જગતની એક પણ ચીજ પ્રત્યે એમને મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં ક્યારેય જોયું. નિર્વાસના પણ સમજાય. આ કેટલીક વસ્તુ શબ્દો નીકળી જાય છે અને આપણને એની બોધી થતી નથી. બોધ મળે અને બોધી ન થાય એવું બન્યો. બોધ મળે અને બોધી ન થાય. બોધી એટલે એ બોધની યથાર્થ સમજણ આ આત્મામાં જાગૃત થવી, તે તદ અનુરૂપ આત્મા ઉપર ગાઢ સંસ્કાર થવા, એની છાપ પડવી, તે પછી ભલે આ દેહ છૂટી જાય તો પણ એ બોધી સાથે રહીએ. જન્મ જન્માંતરની યાત્રાનો જે ક્રમ છે એમાં આ બધું સંચિત કરેલું ભાતું છે. જો બોધ જ મેળવ્યા કરશું, સાંભળ્યા જ કરશું, અને બોધી જો જીવનમાં ઉપલબ્ધ નહીં થાય, માટે વાસના નિર્વાસના બરોબર વિચારીએ કે જીવનની અંદર રોજે રોજ આપણે કેટલા કેટલા સંપર્કમાં, કેટલા કેટલા સંયોગમાં, કેટલા કેટલા સંબંધમાં આવતા હશું, પ્રત્યેક સમયે આપણે એની સાથે કસોટી કરીએ કે એમાં આપણું જોડાણ વાસના સહિત અને વાસના રહિત કેટલું, વાસના સહિત અને વાસના રહી. અમે જગતમાં રહીએ છીએ, શું કરીએ, ઉદય છે, ઉદય છે એટલે રેસ ને, વાસના છે એટલે નથી રહેતો ને. આ જો જવાબ મળે કે ઉદય છે એટલે રહું છું, વાસના નથી, ધન્ય છે એમને, એવા જીવોને નમસ્કાર છે, જ્ઞાનીઓ પણ એમને નમસ્કાર કરે છે. જ્ઞાનીઓ પણ આવા જગતના જીવોને નમસ્કાર કરે છે કે નિર્વાસિતપણે સંસારમાં રહીએ. આવી નિર્વાસનાપણું કબીર પંથના સમાગમીઓનું તમે જોજો, કારણ કે વાત તમે વિતરાગને લઈને બેઠા છો અને જેટલો ભોગ ઉપભોગ અને સંગ્રહ પરિગ્રહ આ વિતરાગના શાસનમાં દેખાય છે એટલો બીજે ઓછો દેખાય છે. વૈભવ, દંભ, આડંબર, દેખાડો કેટલું ચાલતું હોય છે અને લાગે છે કે આપણે ધર્મની બહુ વૃદ્ધિ કરી રહ્યા છીએ, પણ આનું લક્ષણ જ વિતરાગતા છે, વિરક્તિ છે, નિર્વાસના છે. અને વાસનાયુક્ત સત્સંગ થતો હોય તો આને મલિનતાનો હિસાબ લગાવ્યો ક્યાંય? તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનય આદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. એ જોઈને અનુસરવા જોગ છે. કોણે? આ ખંભાતના કહેવાતા મુમુક્ષુઓને. આ બધા શ્રાવકો છે, ચુસ્ત જૈન છે બધા. એમને કહ્યું કે જાઓ કબીર સંપ્રદાયમાં અને એમના સંતને જુઓ અને એમના સમાગમીઓને જુઓ અને એમના આ ગુણો જોઈને આપણે એને અનુસરવા યોગ્ય છે. તમારો જે કુળ ધર્મ છે, કૃપાળુદેવ લખે છે, તમારો જે કુળ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા યોગ્ય છે. આ શું કુળ ધર્મમાં છે? અત્યારે આપણા કુળ ધર્મમાં ભક્તિનો અભાવ, વિનયનો અભાવ, નિર્વાસનાપણાનો અભાવ. કાયેલા છીએ કારણ કે ચારે બાજુ જ્યાં મતાંધ જોર કરે, જ્યાં દ્રષ્ટિરાગનું સામ્રાજ્ય વર્તે, ત્યાં દંભ દેખાડાને આડંબર સિવાય બીજું કાંઈ પનપી શકે નહીં. ધર્મના તેજના ચમકારા ત્યાં અનુભવી ન શકાય, ત્યાં તો લૌકિક પ્રભાવની જાતમ જોડ દેખાય. ત્યાં દીપક હોય પણ એનો ભડકો દેખાય, એનો પ્રકાશ ન દેખાય. એક જ્યોત છે એ ભડકા રૂપે પણ હોય અને એક જ્યોત છે એ અંતરના અંધકારને દૂર કરનાર પણ હોય. પણ મતાંધની અંદર આ બધી વસ્તુ શોધવી મુશ્કેલ પડે છે અને પછી તો લોલે લોળ હાલે એટલે સામાન્ય મુમુક્ષુ પણ ત્યાં મૂંઝાઈ જાય. તમારો જે કુળ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા, પછી લખ્યું નથી કઈ રીતભાત, પણ આ રીતભાત વિચારતા ઉપર જણાવેલ મુમુક્ષુઓની રીતભાત આદિ, ઉપર જણાવેલ મુમુક્ષુઓ અને તમે, ઉપર જણાવેલ મુમુક્ષુઓ કયા? કબીર પંથના સંતના આશ્રય રહેલા મુમુક્ષુઓ. અને એ સંત કઈ અવસ્થાએ પહોંચ્યા છે? હજુ માર્ગાનુસારી, હજુ માર્ગાનુસારી. ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા યોગ્ય છે. એમની સરળતા જોવા. આ સરળતા અને એનો વિપરીત ગુણ અવગુણ, રાધર માયા. કેવી માયા? જૂઠ, કપટ, છાનું છપનું કરવું, આઘાપાછી કરવી, કહેવું કાંઈ, બોલવું કાંઈ, દેખાડવું કાંઈ, કરવું કાંઈ, એકેય બાબતમાં કાંઈ નહીં, બધું સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જ બધી ગોઠવણી કરવી, આ માયાચાર. ક્યાંય સરળતા નહીં, ક્યાંય ખુલ્લાપણું નહીં, ક્યાંય સ્પષ્ટપણું નહીં, અહમની જ વાત, એ સિવાય કાંઈ વાત નહીં બીજી, આ માયાચાર છે. સ્પષ્ટ વાત કરો પણ માયાચાર છે. જ્ઞાની પુરુષ કહે છે એમની સરળતા માટે એમનો સમાગમ કરવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. જુઓ, આવા પત્રોમાં પણ કૃપાળુદેવે જે મર્મરૂપે જે ધર્મ આપ્યો છે ને, એ બહુ જબરજસ્ત અધ્યાત્મ દ્રષ્ટિ આપણને પકડાવી દે છે. આ માર્ગદર્શન જે વચનામૃતમાં મળે છે એ અન્યત્ર આપણને શોધવું મુશ્કેલ પડી જાય છે, કારણ કે તૈયાર મળે છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. તો સાહેબ, સમ્યક જ્ઞાન એટલે શું? કોઈ પણ પ્રકારના દર્શનને સમ્યક જ્ઞાન માનવું નહીં, એમ સમજવું નહીં. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા જુઓ. પદાર્થનો યથાર્થ બોધ થાય, શબ્દ પ્રયોગ સમજી લેજો. પદાર્થનો યથાર્થ બોધ થાય, પ્રાપ્ત થાય, તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. પદાર્થ, આત્મા નામનો જે પદાર્થ જે તીર્થંકરે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને કયો છે, તેવો જ જેને અનુભવમાં વર્તે છે, એવો જ જેને બોધ થાય. તીર્થંકરે જેમ કહ્યો છે તેમ આ આત્મા નામનો પદાર્થ, મારી કલ્પનાનો નહીં, મારી ભ્રમણાનો નહીં, મારી ભ્રાંતિનો નહીં. આત્મા કેવો છે? તો તીર્થંકરોએ જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો છે અને યથાવસ્થિત કયો છે, જે પ્રકારે કહી શકાય તે પ્રકારે, તે એવો આત્મા છે. એવો વક્તવ્યપણે કહ્યો છે તે, અને અવક્તવ્યપણે કહી શક્યા નથી એ પણ, અને એનો બોધ થાય. વક્તવ્યનો બોધ થાય એ તો સમજી શકાય, અવક્તવ્યનો પણ બોધ થાય. બોલાયું છે એ સમજાય એ એક ભૂમિકા, નથી કહેવાયું એ પણ સમજાય છે. જૈન દર્શનની અદ્ભુતતા જુઓ. આ પૂર્ણ પદાર્થ, આત્મા નામનો પદાર્થ, યથાર્થ બોધ જેમ છે તેમ, એમાં કોઈ પણ પ્રકારના આપણા રંગ ભેળવવાની જરૂર નથી, આપણો અભિપ્રાયના લપેટા મારવાની જરૂર નથી. પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ, કલ્પના નહીં, માન્યતા નહીં, અભિપ્રાય નહીં, યથાર્થ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ, એવો બોધ પ્રાપ્ત થાય. શબ્દ પ્રયોગ શું છે? બોધ. બોધ એટલે આ પ્રકારના શબ્દ નથી, ત્યાં ઉપદેશમાં શબ્દ હોય, બોધમાં એનો ભાવ પકડાય. બોધ એટલે ફલાણાએ આને શિખામણ દીધી તો એમાં શબ્દ કહેવાય. શું કીધું? ભાઈ ડાયો થાય ને, આમ થાય ને, તેમ થાય ને, આ તારા હિતની વાત. બોધ દીધો. બોધમાં શબ્દો ગૌણ છે, ભાવ મુખ્ય છે. આ ભાવ પકડાઈ ગયા એને આત્માના પદાર્થનો બોધ, યથાર્થ બોધ પ્રાપ્ત થાય, તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. જગત, જગતનો બોધ થવો, છ દ્રવ્ય, છ દ્રવ્યનો બોધ થવો, નવ તત્વ, નવ તત્વનો બોધ થવો, બોધ થવો. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ, તત્વ દ્રષ્ટિએ એની યથાર્થ સમજણ સંસ્કાર રૂપે થાય, આ બોધ પ્રાપ્ત થવો. શબ્દો બદલાય, ભાષા બદલાય, ગાથાઓ બદલાય, વ્યાકરણો બદલાય, એના સમાસ બદલાય, નહીં નિક્ષેપના ભેદ પ્રભેદ બદલાય, પણ વસ્તુનું સ્વરૂપ ત્રણ કાળમાં બદલાતું. જેને બોધ થાય, જેને બોધ થાય એને ભાષા ભેદ નડતો નથી, એને નય ભેદ નડતો નથી, એને વ્યાકરણ ભેદ નડતો, એને વસ્તુનો બોધ થયો છે. અસ્તિત્વનો બોધ થયા પછી એને તમે ગમે તે નામે કહો, એટલે કૃપાળુદેવ કહે છે એને હરિ કહો, હર કહો, પુરંદર કહો, બ્રહ્મ કહો, કૃષ્ણ કહો, રામ કહો, એક કહો, અનેક કહો, જે કેવું તે કહો, પણ પરમ સત અમે જેને કહીએ છીએ તે આ છે. એટલે અમારે જે જે શબ્દો વાપરાશે એમાં તમારે પકડવાનું શું છે? અમે એક પરમ સતની જ વાત કરીએ છીએ. જોયું? પછી યશો વિજય હોય, આનંદઘન હોય, માનતુંગ સુરી હોય, સિદ્ધસેન દિવાકર સુરી હોય, આ બધાની રચનાઓમાં એમ કહે કે તું હરિહર છો, તું જ બ્રહ્મા છો, તું જ પુરંદર છો, તું જ શિવ છો, તું જ સિદ્ધ છો, તું જ બુદ્ધ છો, તું જ કૃષ્ણ છો. આ બધા જૈનાચાર્યોની રચના આપણે ગાઈએ છીએ, ભક્તામર ગાઈએ છીએ, કલ્યાણ મંદિર સ્તોત્ર ગાઈએ છીએ, આનંદઘનની ચોવીસી ગાઈએ છીએ, એના પદો ગાઈએ છીએ, બધાની અંદર શું આવે? તું શંકર બળભાગ. જુઓ, શબ્દભેદ સમાપ્ત થયા, કારણ કે પદાર્થનો યથાર્થ બોધ થવાથી તે પદાર્થને વ્યક્ત કરનારા શબ્દો ગમે તે પ્રકારના હોય તો પદાર્થ બદલાતો નથી, શબ્દ બદલાય છે. નરસિંહ મહેતો કહે ને, નામ રૂપ જુજવા અંત તો હેમનું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. જે કેવું કે ભાઈ, હવે આ બધો ખખડાટ બંધ કર, આ તો ત્યાં સુધીનો છે ખખડાટ, જ્યાં સુધી યથાર્થ બોધની સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી આવો દ્રષ્ટિરાગ પ્રવર્તે કે આણે જે કીધું છે, આમણે આમ છે, આની અંદર આમ છે, આ બધા દ્રષ્ટિરાગના સૂક્ષ્મ સ્વરૂપો છે. અને એ બતાવે છે કે હજુ જીવને યથાર્થ બોધ પ્રાપ્ત થયો નથી. બોધ તો દૂર રહ્યો, યથાર્થ બોધની દ્રષ્ટિ પણ પ્રાપ્ત થઈ નથી. આ કૃપાળદેવ કહે છે, પહેલા વહેલા સમકિત પ્રાપ્ત કરતા પહેલા સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ. જેને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય એને સમ્યક દર્શન થાય ખરું? જેને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય એને સમ્યક દર્શન થાય ખરું? આંખની અંદર ફૂલું હોય એ સાચું દેખી શકે? આંખમાં પડદ આવ્યા હોય એ બધું દેખી શકે? તો એને એનું દર્શન સાચું ક્યારે? કે ચાર આંગળા છે ચાર જ કહે, અને આનો કાળો રંગ છે કાળો કે લાલ કે લાલ કે રંગ કલર વગેરે બધું જેમ હોય એમ કે, ક્યારે કે? પેલા એની દ્રષ્ટિ નિર્મળ હોવી જોઈએ, ત્યાં સુધી એનું દર્શન મલિન છે, અસ્પષ્ટ છે, અસત્ય છે, ભ્રામક છે. કારણ કે દ્રષ્ટિ ભ્રામક છે, દ્રષ્ટિ દોષયુક્ત છે, દ્રષ્ટિમાં દોષ છે, દર્શનમાં દોષ આવ્યા વિના રહેશે નહીં. કૃપાળુદેવ અહીંયા કહે છે કે જગતના જીવોને આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવામાં માત્ર કોઈ પણ પ્રકારનું દર્શન થાય એને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. ધર્મ જ જેમનો નિવાસ છે તેવો હજુ તે ભૂમિકામાં આવ્યા નથી સમ્યક જ્ઞાનની. તેમને અમુક તેજોમય આદિનું દર્શન છે, તેમને અમુક તેજોમય આદિનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. કયું દર્શન છે એમને? તેજોમય આદિનું અમુક દર્શન છે. કૃપાળુદેવ કહે છે એમને તેજોમય આદિનું અમુક દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. લબ્ધિ વિભૂતિ સિદ્ધિ હોય આવે, પણ વસ્તુને જો યથાર્થ સમજણ ન હોય તો એ ઇતિશ્રી નથી, એ ઇતિશ્રી નથી. કેટલી કેટલી પ્રકારના દર્શન જીવને થતા હોય અને જીવ રોકાય. આત્મા કોઈને પકડાઈ ગયો, કોઈને જ્યોત રૂપે દેખાણો, કોકને ઘંટનાદ રૂપે દેખાયો, કોકને કમળ રૂપે દેખાયો, કોઈને કાંઈ, કોઈને કાંઈ, અનેક રીતે લોકો પોતાના પરમ તત્વના અનુભૂતિની અભિવ્યક્તિ કહેતા હોય છે, અને આને આમ છે, આ તો આમ કરે છે, ત્યારે થોડી વારમાં આને આમ થઈ જાય છે. એવા પુરુષોની આગળ પણ આપણે આમ થઈએ છીએ કે ઓહો મહાજ્ઞાની છે. હજી કૃપાળુદેવ કહે છે કે તમે ધર્મજમાં જેની પાસે ગયા હતા એમને તેજોમય આદિનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. જુઓ આ જ્ઞાની કહેવાય, મળ્યા નથી, એકબીજાને મળ્યા નથી, છતાં કે છે જો તમે કહેશો અને એમની યોગ્યતા હશે તો એ અમને ઓળખી લેશે. જ્ઞાન અવતાર શબ્દ કહેજો એમને, કોણે મોકલા કહે તો એટલું જ કહેજો કે કોઈ જ્ઞાન અવતારે અમને મોકલા છે. જો એમની યોગ્યતા અત્યારે જાગશે તો અમને એ ઓળખી લેશે, નહીં તો અત્યારે તમે અમારું ઓળખાણ આપશો. જુઓ આ પરસ્પરના ઋણાનું બંધ, જુઓ આ જન્મો જન્મના પરમાર્થિક માર્ગના યાત્રિકો કેવા અનુબંધથી, પરમાર્થના અનુબંધથી ચાલતા હોય અને છતાં પ્રત્યક્ષ વિદ્યમાન દેહની અંદર એમનો મેળાપ થાય નહીં, થાય નહીં. આપણે કે આટલું જાણતા હોય તો પછી તરત જવું જોઈએ, બોલાવી લેવા જોઈએ, એટલે ઓલા તરત શિષ્ય થઈ જાય, પછી ક્યાં વાંધો હતો. જ્ઞાનીઓની દ્રષ્ટિ સમજવી જરા મુશ્કેલ છે. આપણે વ્યવહારિક જેવું નથી. ઓલો મેળો તો રામ છે તો આપણે કે લાવતો ને ટોલો ટેલિફોન નંબર લીધો છે, લાવું એને કહું, લ્યો ભૂલી ગયા તમે, હું તમારો ફલાણો ને ફલાણો નો આ વેવાય નો વેવાય બુક ને લ, આમાં આમાં આનંદ સંસાર કાઢી નાખો. પરમાર્થના સત્પણના રિશ્તા જુદા હોય છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે એમને અમુક તેજોમયાદીનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આવા દર્શન થાય, કોઈ દેવ વિમાન કોઈને આવી જાય છે અને કહે છે ભગવાન ઘાત બે મારી અરે, કોઈને સ્કૂટર ઉપર ભગવાન બેસી જાય છે. વાત મૂકી દો, જાત જાતના ઇલ્યુઝન્સ ડિલ્યુઝન્સ ભ્રમણા ભ્રાંતિ. યથાર્થ બોધ શું છે, પદાર્થનું સ્વરૂપ શું છે, તત્વદ્રષ્ટિ વિચારણા શું છે. કેવળ એકાંગી દ્રષ્ટિ રાખવાથી આ માર્ગ પકડાય નહીં, છતાં સરળ છે. એટલા માટે કે આવા બધા તું વળગણ છે દૂર કર, માર્ગ સરળ છે. આમાં કંઈ એની ડિફિકલ્ટી નથી કીધી. આ અપલખણ જે છે એ આપણા છે કે આ વસ્તુના છે? પદાર્થને સરળતાથી પામી શકાય, નથી પામી શકાતો એમાં પદાર્થની મુશ્કેલી છે કે આપણી મુશ્કેલી છે? આપણે રંગ લગાવીને જોવા છે, આપણે આપણા અભિપ્રાયના લપેડાથી જોવો છે, માટે મળતો નથી આપણને. કઈ નહીં કે આવી આવી પ્રકારનું આનું દર્શન છો, આને દેવ વિમાન આવ્યું હતું, બે જા તું ભેગો, દેવ વિમાન આવ્યું હતું. તે અનેક પ્રકારની આપણે 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 ગ્રંથિમાંથી હજુ છૂટતા નથી. અને આ બધી ગ્રંથિ વિભાવની ગ્રંથિ છે, અજ્ઞાનની ગ્રંથિ છે, મિથ્યા માન્યતાઓની ગ્રંથિ છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ શું છે એવું ક્યારેય આપણે જ્ઞાનીઓના વચનથી એને વચનના યથાર્થ ગ્રહણથી ક્યારેય હજુ નિર્ણય કર્યો નથી. પદાર્થનો અનિર્ણય આંક 254માં કૃપાળુદેવે કહ્યું છે, મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી પણ જીવને રોકાવાના ત્રણ કારણ, એમાં ત્રીજું કારણ પદાર્થનો અનિર્ણય. એ મુમુક્ષુ છે, સાધક છે, જબરજસ્ત સાધના કરે છે, છતાંય ક્યાંય પાર પામી શકતો નથી, કારણ કે હજી એને પદાર્થનો નિર્ણય કર્યો નથી. અને એ પદાર્થના કયા નિર્ણયમાં છે? હજી લબ્ધિમાં છે, ચમત્કારમાં છે, રિદ્ધિમાં છે, સિદ્ધિમાં છે, કોઈને કોઈ પ્રકારના દર્શનમાં છે, કોઈને કોઈ પ્રકારની એને આમ વિભૂતિમાં છે, લબ્ધિમાં છે. બસ આમ થાય, આમ થાય, આમ થાય, બસ એમાંથી જ નવરો નહીં પડે. પણ ખબર નથી કે એ અપૂર્ણતાનું લક્ષણ છે. જેને છે એને, જેને છે, જેના ગુણગાન તું ગાય છે, એ હજુ એના વિકાસ ક્રમની અંદર પગથિયે ઊભો છે, એને હજુ આગળ વધવાનું છે. આ વિતરાગના ચરિત્રને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી આવી પ્રકારના આવા અધકચરા લોકોના ચરિત્રમાં આપણે ફેંકાઈ જશું દ્રષ્ટિ રાગના કારણે. પૂર્ણ પુરુષ વિતરાગને આદર સમક્ષ રાખીએ એટલે બધા જ ગણિતના ઉકેલ આવશે, નહીં તો ગમે ત્યાં ખોટી ફોર્મ્યુલા લાગુ પડી જશે. દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. અને અહો અરિહંતોનો ઉપકાર આ જગતની અંદર શું છે? અરિહંત પરમાત્માઓનો ઉપકાર આ જગતના ઉપર શું છે? શા માટે ધર્મનો આધાર તીર્થંકર છે? એમણે યથાર્થ બોધ જગતના જીવોને આપ્યો, વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે કહી બતાવ્યું. એ તીર્થંકર પરમાત્મા કૃપાળુદેવે તો એનો કેટલો મહિમા ગાયો છે કે આપણને એમ થાય કે આ જ્ઞાની પુરુષને આપણે કેવી રીતે ઓળખવા. ખૂબ આપણા ઉપર જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી આ નિર્વાસના પણ ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. તીર્થંકરનું મહાત્મ્ય શેમાં? તો કે સ્વયં સ્વરૂપસ્થ આત્માપણે થયા અને વક્તવ્યપણે જે આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કયો. તીર્થંકરે આત્માનું વર્ણન કરવામાં કોઈ લબ્ધિનો રિદ્ધિનો સિદ્ધિનો પ્રયોગ કર્યો નથી અને કોઈને એવું ઓળખાણ આપીને આત્મા ઓળખાયો જ્ઞાની પુરુષનું ઓળખાણ કેમ કરવું? પૂર્ણ જ્ઞાની એ જ જ્ઞાની, બાકી તો બધા હજુ સાધક છે. પ્રભુ શ્રીએ સરસ કીધું, બારમા ગુણસ્થાનક સુધી કામ કરનારા બધા મુમુક્ષુ સાધક છે. કોઈના મનમાં જો ગુરુ ને સદગુરુની ભ્રમણા આવે તો રખડવાના બધા સાધન છે. તેરમા ગુણસ્થાનકે વિરાજમાન એ જ પુરુષ અને એની કક્ષાના, એની કોટીના, કેવળ કોટી શબ્દ પૂક્યો છે એક જગ્યાએ, એ કોટીની અંદર રહેલા સમકક્ષ આ જ બધા જ્ઞાની પુરુષો છે. આનું જ આલંબન જગતના જીવોને યથાર્થ માર્ગદર્શન આપી શકે, બાકીના બધાની અંદર એને વિવેક જાળવવો જોઈએ. કયો જીવ ક્યાં રોકાઈ જશે આપણને ખબર છે? તો પૂર્ણને પકડો ને, શું વાંધો છે? જેને અરિહંતને પકડો છે એને કેમ વાંધો છે? ભગવાન કુંદાચાર્ય એટલા માટે એક જ ગાથાની અંદર સમયસાનું રહસ્ય બતાવ્યું,
જે જાણે તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
હવે એ ક્યાંય મોહિત નહીં થાય. જેને અરિહંતનું ઓળખાણ થયું છે એ જીવ ક્યાંય કોઈ પણ પ્રકારનો મોહને વસ નહીં થાય. હવે તસુ મોહ પામે લય કરે, એક તસુભર મોહ હવે એને થવાનો નથી, એ આત્માને જાણશે. આ અરિહંતનો માર્ગ છે, કેવડીનો માર્ગ છે, જિનેશ્વરનો માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ છે, વિતરાગોનો માર્ગ છે. આમાંથી ઓછું કાંઈ ચાલે નહીં, કઈ ચાલે નહીં. કૃપાળુ દેવે આ જ માર્ગના ગુણગાન ગાયા છે, આ જ માર્ગ એના શબ્દે શબ્દમાં કીધો છે. તીર્થંકર સિવાય આ પુરુષે બીજી કોઈ વાત નથી કરી, સનાતન શાશ્વત જૈન માર્ગ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરી. એનું એક વાક્ય આ સનાતન શાશ્વત માર્ગથી વિપરીત જાય એમ નથી, કોઈ બતાવી શકે એમ નથી. પણ મૂળ શાસ્ત્ર હાથમાં લઈને બેસવું જોઈએ. એટલી પૂર્ણ જ્ઞાનીની અવસ્થામાં બિરાજમાન પુરુષે આ સનાતન માર્ગ આપણને, આપણે સમજી શકીએ એ ભાષામાં બતાવ્યો છે. આ વાત જણાવવાનો હેતુ એ કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. જુદી જુદી કલ્પનાથી નિર્ણય કરી લેતા નહીં કે આ આમ છે, આ આમ છે. એકની રિદ્ધિની વાત સાંભળી, એકની લબ્ધિની સાંભળી, એકની ચમત્કારની સાંભળી અને ગાંડા ઘોર થઈને દોડ્યા. અટકી જાજો ભાઈ, આવી કલ્પનામાં દોડશો નહીં, એનાથી નિવૃત્ત થાઓ. ઉપરના જે કલ્પના શબ્દ વાપરવામાં આવે છે તે એવા અર્થમાં છે કે અમે તમને તે સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ વસ્તુ જ્ઞાનના સંબંધમાં જે કાંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત જેને અમે સત કહીએ છીએ તે પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. તમે સમજતા નહીં કે અમે તમને ત્યાં મોકલા એટલે એ જેમ કહે છે એમ જ પરમ સત છે. જુઓ, આ વિવેક, આ દ્રષ્ટિ શ્રીમદ રાજચંદ્ર સિવાય કોણ આપી શકે? તો ભગવાન શું કામ અમને મોકલા? તો તમને મોકલા છે આટલા માટે જ માત્ર કે એની ભક્તિ જુઓ, એની વિનયાદી રીતભાત જુઓ, એનું નિર્વાસનાપણું જુઓ, એમના તેજોમય દર્શન છે છતાં એમને યથાર્થ બોધ નથી એ તમને કહીએ છીએ. અને તમે કોઈ કલ્પનાથી પદાર્થનો નિર્ણય ખોટો કરતા નહીં પાછા. પણ તમે જ્યાં જઈને પ્રાથમિક ભૂમિકા શીખો કે માર્ગાનુસારી કેવી રીતે થવાય, માર્ગાનુસારીના ગુણો જીવનમાં આવ્યા વિના આ અમારાથી એ માર્ગની પ્રાપ્તિ તમને થશે નહીં. જ્ઞાનીની આ કરુણા છે, જ્ઞાનીની આ અનંત કરુણા જેને કહેવાય. આ કાળની અંદર પણ જીવો જે હત પુણ્ય લઈને જન્મેલા છે, અધબાકી એવા જીવો, કડી કાળના વિષમ કાળમાં આવેલા જીવો, એને પણ એના માર્ગના અંતરાયો દૂર કરવા આ પરમ પુરુષ કેવો પ્રયત્ન કરે છે, ક્યાં ક્યાં મોકલે છે. એને મોકલા નહીં કોઈ જૈન સાધુને ઉપાસનામાં, એને મોકલા ત્યાં કે જાઓ તમે એ કબીરજીના શિષ્યના સમાગમીઓને જુઓ અને અમે તમારા કુળ ધર્મની રીતભાત જોઈને કહે છે કે આ રીતભાત તમારે અનુસરવા યોગ્ય છે. આનાથી જીવમાં યોગ્યતા અને પાત્રતા આવશે. યોગ્યતા અને પાત્રતા વિના તત્વનો બોધ પરિણામી થાય એવું બનવા સંભવ નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.